તારીખ 22/12/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 772 અને 773 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 449
સાધક છે, મુખ્ય એના બે ભેદ છે, એક શ્રાવક અને એક સાધુ, બંનેની વાત આ બોલી છે. કેમ કે બંનેને તે લાગુ પડે પડે સાધકને તેમજ સમ્યક દ્રષ્ટિ શ્રાવકને જે સ્વભાવો આવે છે તે જ્ઞાતૃત્વ પરિણતિથી વિરુદ્ધ સ્વભાવ વાળા હોવાથી આકુલતા રૂપે અને દુઃખ રૂપે વિદાય છે. સમય દ્રષ્ટિએ સ્વભાવો અનેક પ્રકારના આવે છે. જ્ઞેન્દ્ર ભક્તિ હોય, શ્રુત ભક્તિ હોય, ગુરુ ભક્તિ હોય, ઉલ્લાસમય ભાવો આવે છે. ભક્તિ ભાવ ઉલ્લાસ વાળા પરિણામ દેખાય છે. ઉપરના પરિગ્રહમાં એ શબ્દ વાપર્યો છે. એવું કહે કે હે જ્ઞેન્દ્ર, આપના દર્શન થતા, આપના ચરણ કમળની પ્રાપ્તિ થતા મને શું ન પ્રાપ્ત થયું? અર્થાત આપ મળતા મને બુદ્ધ મળી ગયો. પદ્મનંદી આચાર્યનું નામ લીધું છે. આમ અનેક પ્રકારે શ્રી પદ્મનંદી આદિ મુનિવરોએ જ્ઞાનેન્દ્ર ભક્તિના ધોધ વાળા છે. પદ્મનંદી પંચવિંશતિ નામનું શાસ્ત્ર છે. શ્રીમદજીએ જેને વનશાસ્ત્ર કહ્યું હતું, વનમાં જઈને વાંચવા જેવું છે, એમાં ભક્તિના પણ પ્રકરણો લીધા છે. તત્વજ્ઞાનના, દ્રવ્યાનુયોગના, ભાવનાઓના, બાર ભાવના આદિ અધિકારોના આવા આવા અનેક પ્રકારના શુભ ભાવો મુનિરાજને અને શ્રાવકને હઠ વિના આવે છે. ખાસ વાત એમને એવી લખી છે એમાં કે આવા શુભ ભાવો હઠ વિના આવે છે, એટલે સબ પરિણામ હોય છે. જે પુરુષાર્થની નબળાઈ રહી અને તે નબળાઈને કારણે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર ન રહ્યો, ટીકો નહીં, સીધો ઉપયોગ છૂટી ગયો, તો સહજપણે શુભોપયોગની દશામાં શ્રાવક કે મુનિ હોય છે, આવે છે, એ હઠ વિના આવે છે. અજ્ઞાની જીવ હઠથી શુભ ભાવ કરે છે, હઠથી ક્રિયા કરે છે, એવો પ્રકાર સાધકને નથી હોતો. જ્યાં હઠથી કરવું પડે એટલે કે પરાણે કરવું પડે એમાં એને પ્રેમ નથી. શું છે? જ્યાં હઠથી કરવું પડે કે પરાણે કરવું પડે એમાં એને પ્રેમ નથી, એમાં એને રુચિ નથી. એ પરિણામ તો એ કરે છે એમાં સહજ પણ નહીં હોવાથી અને કૃત્રિમ પણ હોવાથી એમાં પ્રકાશની મંદતા હોય તો પણ એ નીચા સ્તરની છે. સાધક જીવને સહજપણે હઠ વિના જે શુભોપયોગના પરિણામ થાય છે એ સ્તરનો શુભોપયોગ તો મિથ્યા દ્રષ્ટિનો હતો નથી. હવે એ કહે છે કે એવા હઠ વિનાના જે પરિણામ આવે છે, શુભ ભાવ આવે છે, એ પરિણામની જાત જ્ઞાતૃત્વ પરિણતિથી વિરુદ્ધ સ્વભાવ વાળી છે. એનું જે સહજ શુદ્ધ પરિણામ છે, પરિણતિ છે, શુભોપયોગના કાળમાં પણ જે શુદ્ધ પરિણતિ છે તેનાથી તે વિરુદ્ધ સ્વભાવ વાળી હોવાથી તે આકુલતા રૂપે અને દુઃખ રૂપે વેદાય છે. પણ ઉલ્લાસ દેખાય છે ને ભક્તિનો, છતાં એમાં દુઃખ જણાય, વેદાય છે, દુઃખ વેદાય છે. તો વેદવાનો વિષય છે, દુઃખ છે એ દુઃખ રૂપે વેદાય છે સાધક. જ્ઞાતૃત્વ પરિણતિથી વિરુદ્ધ સ્વભાવે દુઃખ રૂપે વેદાય છે, એટલે જ્ઞાતૃત્વ પરિણતિ સુખ રૂપે વેદાય છે. એમાં સમર્પિત છે, ગર્ભિત છે, એ રૂપ જણાય છે, એટલે તે જ્ઞાતૃત્વ પરિણતિ ઉપાદેય રૂપ જણાય છે. છતાં તે ભૂમિકામાં આવ્યા વિના રહેતા નથી, છતાં તે આવે છે, અનિવાર્યપણે તે આવે છે. શ્રાવકને તો અશુભ ઉપયોગ પણ અનિવાર્યપણે આવે છે, શુભ ઉપયોગ પણ અનિવાર્યપણે આવે છે. મુનિરાજને શુભ ઉપયોગ આવે છે અનિવાર્યપણે, અશુભ ઉપયોગ આવતો નથી, અશુભ છેદાય છે. હવે કે તે સાધકની દશા એક સાથે ત્રણ પટી છે. એક તો તેને જ્ઞાયકનો આશ્રય અર્થાત શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યેનું જોર નિરંતર વર્તે છે. એવું જે હું શુદ્ધ આત્મદ્રવ્ય છું, એવું જે પરિણામનું જોર છે કે તેની પાસે અશુદ્ધ તેમજ શુદ્ધ પર્યાયની પણ ઉપેક્ષા હોય છે. શુભ અશુભ નો ભાંગો નો લીધો, અહિયાં અશુદ્ધમાં શુભાશુભ બે આવી ગયા અને શુદ્ધ પર્યાયની પણ અહીંયા ઉપેક્ષા છે, એનો પણ જ્ઞાતા છે. શું કહ્યું? એનો પણ જ્ઞાતા છે. અવગુણ છોડવો ને ગુણ કરવો એ અપેક્ષા એક બાજુ રહી, આજી રહી, એનો પણ જ્ઞાતા છે. શુદ્ધ પર્યાયનો પણ જ્ઞાતા છે, અશુદ્ધ પર્યાયનો પણ જ્ઞાતા છે. ઉપેક્ષા છે, ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ, સંભાવ્ય પરિભાષા કરી છે શ્રીમદજીએ. જીવિત કે મરણે જીવના જીવતા, એમાં જેમ જીવન મરણ વચ્ચે સંભાવ છે, લાભ હાનિ વચ્ચે સંભાવ છે, અનુકૂળતા પ્રતિકૂળતા પ્રત્યે સંભાવ છે, એ સંભાવની હદ ક્યાં સુધી? કે ભાવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવ, ત્યાં સંભાવ ન થયો પણ શુદ્ધ સંભાવ થયો, વિતરાગી સંભાવ રાજી. આત્મદ્રવ પ્રત્યેનું જોર નિરંતર વર્તે છે, જેમાં શુદ્ધ તેમજ અશુદ્ધ બંને પ્રકારના પર્યાયની ઉપેક્ષા હોય છે, એટલે સાક્ષી પણ હોય છે. એટલે છે આ ન હોય એ વાત નથી, જ્ઞાનનું મેં થયું જોરમાં, જ્ઞાનનું જ્ઞેય થઈ ગયો. રાગ વિતરાગતા અને રાગ બે જ્ઞાનનું જ્ઞેય થઈ ગયો. અવસ્થામાં ઉત્પન્ન થતો રાગ એ પણ જ્ઞાનનું જ્ઞેય. બીજું છે ને ભાઈ, જ્ઞાન છે, જ્ઞેય છે, રાગ પણ જ્ઞાન નું જ્ઞેય છે. એવી રીતે જાણે છે કે જ્ઞાન સ્વભાવ તરફ વળીને જાણે છે, એટલે હું શુદ્ધ આત્મદ્રવ્ય છું એમ જોર ભીંસ મારીને જાણે છે. એમ જોર છે, વળવું કહો, જોર કરવું કહો, પુરુષાર્થ કરવો કહો, એટલે જોર આવે, નાનક એની અંદર કાર્ય કરે. જેમ પોતાના પૈસાના ખ્યાલમાં એને અભિમાન થાય છે, મારે કોઈની હારી બાર કરે નથી, પોતાની સાથે ક્યાં સુધી રહેશે એનું ઠેકાણું છે. આ તો અનાદિ અનંત ગુણ સંપત્તિ છે. એવું તો દુઃખનું નિમિત્ત છે, અને આ એકલો સુખનો ભંડાર છે આત્મા. પણ એની હૈ આપી વાસે તો જોર આવે. મૂડી કોઈ ખિસ્સા મારીને ફરતું નથી કે પાંચ અબજ છે કેડે બાંધીને ફરો, માથે પોટું લઈને ફરો. ખાલી એના ભાનમાં ફરે છે કે તો એની ઠેકાણે મકાન મકાનમાં છે, બેંકના રૂપિયા બેંકમાં છે, દાગીના દાગીનામાં છે, માલ નો પૈસા માલમાં છે, ઉઘરાણીમાં છે, બધું છે. માથે લઈને ફરે છે, પણ ભાન માથે લઈને ફરે છે. બીજો શુદ્ધ પર્યાય સુખરૂપે વેડાય છે, અને ત્રીજું અશુદ્ધ પર્યાયાંશ જેમાં વ્રત ભક્તિ આદિના શુભ ભાવો સમાય છે, દુઃખ તે દુઃખ રૂપે ઉપાધિ રૂપે વિદાય છે. સુખ દુઃખ ના વિગમ થી વર્ણન કર્યું છે. હે ઉપાદેય વિરીક્ષાથી લઈએ તો શુદ્ધ પર્યાયની ઉપાદેયતા વર્તે છે, શુદ્ધતાની ઉપાદેયતા વર્તે છે, અને શુભાશુભ અશુદ્ધતાની હેતા હે પણ વર્તે છે. એમ ત્રણ પ્રકાર છે. ઉપાદેય અને જ્ઞેય જમ આ ત્રણ પ્રતિમા કઈ લાંબુ યાદ ન રાખવું હોય તો આ ત્રણ બોલ તો યાદ રહેવા કહેવાય કે સાધક ને હે પણ છે, ઉપાદેય પણ છે, અને જ્ઞેય પણ છે. હે ઉપાદેય ને જ્ઞેય, બસ આ ત્રણે પ્રકારે એની દિશામાં ઉભા થાય છે, અને સમ્યક પ્રકારે ત્રણે ભેદ વર્તે છે. સાધક ને શુભ ભાવો ઉપાધિ જણાય છે, એનો અર્થ એવો નથી કે તે ભાવો હઠપૂર્વક હોય છે. ઉપર કહ્યું ને દુઃખ રૂપે ને ઉપાધિ રૂપે છે, તો એ પરાણે કરે છે કે નહીં? આમ તો સાધક ના તે ભાવો હઠ વિના ની સહજ દશાના છે. આ ખાસ વાત છે, શુભ ભાવો મુનિરાજ ને પણ હઠ વિના આવે છે, અને ગ્રસ્તાશ્રમ માં રહેલા જ્ઞાની ને 37 પાને નીચે જીનેન્દ્ર ભક્તિ સ્તવન પૂજન ગુરુ સેવા શાસ્ત્ર સ્વાધ્યાય ધ્યાન દાન ભૂમિકા અનુસાર અણુવ્રત તથા તપ વગેરેના શુભાવો તેને હઠ વિના આવે છે. આ બધા ભાવો દરમિયાન જ્ઞાતૃત્વ પરિણતિની ધારા તો સતત ચાલુ જ હોય છે. એ ધારી સતત ચાલુ રહે છે એમ કહે, એમાં ફેર પડતો એકદમ ચોખ્ખું કર્યું છે. અજ્ઞાની માફક આ ભાવો નહીં કરવું તો પરભવમાં દુઃખો સહન કરવા પડશે એવા ડરથી ભયથી, એમ જો આવા શુભ ભાવ નહીં કરું તો મારે કુગતિમાં જઈને દુઃખમાં જવું પડશે, એ દુઃખના નરકના ભયથી. પરાણે કષ્ટપૂર્વક કરવા માંગતા નથી, એ અજ્ઞાની એવી રીતે વિચારે છે. કોઈ વાર ઉપદેશમાં એવું આવે ખરું જ્ઞાનીના ઉપદેશમાં કે આ બાયડી છોકરામાંથી ને દુકાન ધંધામાંથી ઊંચો આવતો નથી, પણ તારા કોઠા નીકળી ને જાતે કુગતિમાં આવેલો રહીશ ને દુઃખી દુઃખી થઈ ગયું એમ કે ખરા જ્ઞાને. તો એ તો શું છે કે એ દુઃખ છે, ત્યાં પણ દુઃખથી ડરે છે. સંયોગોમાં એને પ્રતિકૂળ સંયોગોનો દુઃખ થાય છે, શરીરમાં રોગ થાય તો એને દુઃખ થાય છે, નિર્ધનતા થાય તો એને દુઃખ થાય છે. તો એને કહે છે તારે દુઃખ તો જોતું નથી, તું જાછો દુઃખના દુઃખના રસ્તે. 24 કલાક ધંધો 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 અને આ કુટુંબ પરિવારના એકના પરિણામ આમના મરી દીધો. આ બાળક મૂકી દે તું ને કઈ તારું હિત કેમ થાય એનો વિચાર કર એમ કહેવા માટે તે ખરા. પણ એ પ્રકારે ભયથી, માત્ર ભયના અવલંબનથી શુભાવ કરવા કે ભયના અવલંબનથી ધર્મ થાય, શુદ્ધ પરિણામ થાય તો બનવાનું નથી, એ યોગ્ય નથી. એવા ભયથી પરાણે કષ્ટપૂર્વક કરવામાં આવતા નથી, છતાં તેઓ સુખરૂપ પણ જણાતા નથી. સહજ આવે છે છતાં એ સુખરૂપ પણ જણાતા નથી, અનુભવાતા નથી. શુભ ભાવોની સાથે સાથે વર્તતી નાયકને અવલંબનારી જે યથોચિત નિર્મળ પરિણતિ, યથોચિત જે તે ગુણ સ્થાને, ચોથે પાંચમે જે તે ગુણ સ્થાને હોય છે તે યોગ્ય યથોચિત નિર્મળ પરિણતિ, તે જ સાધકને સુખરૂપ જણાય છે. એમાં સુખનું વેદન હોવાથી એ સુખરૂપ જણાય છે. જેમ હાથીને બહારના દાંત દેખાવના દાંત જુદા હોય છે અને અંદરના દાંત એટલે ચાવવાના દાંત જુદા હોય છે, તેમ સાધકને બહારમાં ઉત્સાહના કાર્ય શુભ પરિણામ દેખાય તે જુદા હોય છે. એ ખરેખર એનું ઉત્સાહરૂપ સુખ નથી અને અંતરમાં આત્મશાંતિનું અને આત્મતૃપ્તિનું સ્વાભાવિક પરિણમન જુદું હોય છે. ધર્મદાસ શુલકે તો એ આ દ્રષ્ટાંત ખાસ લીધું છે. હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાલવાના જુદા. જગતમાં કોઈ એવું માયાચારી કરે ત્યારે આ બોલે કહેવત લાગુ પડે કે ભાઈ એના દેખાડવાના જુદા છે, ચાલવાના જુદા છે, તે બોલશે કાંઈક ને હાલશે કાંઈક. એવો માયાચાર અહીંયા નથી, અહીંયા એ રીતે દ્રષ્ટાંત લાગુ પડતું નથી. પણ સાધકને શુભ પરિણામમાં જીનેન્દ્ર ભક્તિ આદિમાં ઉલ્લાસ દેખાય તો પણ એનું ખરું સુખ છે એવું ખરેખર એને નથી. એટલું એ પોતાના શુદ્ધોપયોગમાં ટકી શકતો નથી. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, નબળાઈને સ્વીકારે છે ત્યારે શુદ્ધોપયોગમાં આવે છે, સહજ આવે છે અને એમાં ઉલ્લાસિત પરિણામ પણ દેખાય છે. છતાં ખરેખર એમાં વેદન તો દુઃખનું છે, વેદન સુખનું નથી.
બરોબર.
દસ હજારની પૂંજી દુઃખનું કારણ કે સુખનું કારણ, પણ 1 લાખની પૂંજી, 10 લાખની પૂંજી, ગમે આંકડો પકડો, દુઃખનું કારણ કે સુખનું કારણ કયો?
દુઃખ.
એક જણને દુઃખનું કારણ થાય, એકને સુખનું કારણ થાય. 1 કરોડમાંથી 90 લાખ ખોઈ નાખે અને 10 લાખ રે તો કોક મૂકીને રોવે, મરી ગયો, આખો સાફ થઈ ગયો, પાયમાલ થઈ ગયો, મોટો ખલાસ થઈ ગયો, મારી આબરૂ ગઈ ગઈ. અને ભિખારીઓ પાસે 10 લાખ થાય તો રાજી રાજીના રેડ થાય, લોટરી લાગી ગઈ, મારે માલ થઈ ગયો, હવે જિંદગી ભર મારે કોઈની હારી બહાર છે. તો કિંમત સરખી છે, 10 લાખમાં કોઈને 1 પૈસાનો ઓછી કિંમત છે એવું તો નથી, એની જેટલી કિંમત છે જગતમાં એટલી જ છે. છતાં દ્રષ્ટિકોણ બંનેનો જુદો છે, એકને સુખ વિદાય છે ને એકને દુઃખ વિદાય છે. અજ્ઞાની જીવ કશાયની મંદતામાં હરખ ગયેલો થઈ જાય છે, એને સર્વસ્વપણે એમ જ થાય છે કે આજ કર્તવ્ય છે, આજ ધર્મ છે, આજ કરવા યોગ્ય છે, બસ હું તો કૃતકૃત્ય થઈ ગયો. નાની એને દુઃખના પરિણામથી જોવે છે, ઉલ્લાસ આવે છે તો એને દુઃખ જોવે છે, વેદે છે જોવે છે, પણ વેદે છે અંતરમાં આત્મ શાંતિનું અને આત્મતૃપ્તિનું સ્વાભાવિક પરિણમન જુદું હોય છે. બાહ્ય ક્રિયાના આધારે સાધકનું અંતર ઓળખાતું નથી. એ ભક્તિની અંદર ઉલ્લાસિત પરિણામ જોવે અને બીજો એની નકલ કરે, એ સ્વરૂપમાં આત્મરસમાં પડ્યો હોય અને ઉપવાસ આદિ તપશ્ચર્યા કરે અને બીજો એની નકલ કરે, સાધકને જે પરિણામનું ફળ આવે છે એવું પરિણામનું ફળ પરાણે હરખી નકલ કરનારને આવતું જમે. એ વાત બહુ સ્પષ્ટ છે. અવલંબનશીલ જ્ઞાન ને જ્ઞાની કદી ધર્મ કહેતા નથી, ધર્મ માનતા નથી, ધર્મ જાણતા નથી, એને ખરેખર જ્ઞાન જાણતા નથી. ભલે એ શાસ્ત્ર ને અવલંબીને હોય તો પણ તે જ્ઞાન નહીં. નિજ જ્ઞાન સત્તાને અવલંબીને પરિણમનારું જ્ઞાન એ જ જ્ઞાન છે અને એ જ ધર્મ છે. બાકીનો જ્ઞાનનો પર્યાય તે ધર્મ નથી પણ અધર્મ છે. ધર્મ નથી એટલે અધર્મ છે. પણ આપ તો શાસન માટે શાસ્ત્ર વેચો આ પદ્મનંદી તો કે બુદ્ધિ ગઈ પર ઘર ગઈ, બીજા ઘરે ગઈ, નિજ ઘરમાં ન રહેવા ઉપયોગ. એમાંથી બે અર્થ નીકળે. નીચે વાળા કોઈ એમ અર્થ કરે કે તો મુનિરાજ ને તો એકદમ શુદ્ધ ઉપયોગમાં ઠરી ગયું છે, પણ આપણે રહ્યા શ્રાવક, આપણે તો સ્વાધ્યાય ચાલો જઈએ. સુગાની જીવડી બીજું કઈ કહે એમાંથી પણ એ દોષ હોય તો આપણા માટે તો કઈ કહેવાની વાત નથી. મુનિએ શાસ્ત્ર માં જતા બુદ્ધિ ને ઉપયોગ ને વ્યભિચારી કર્યો તો આપણું તો થાય જ છે એમ કરીને દીધું ચિંતાનું. એટલે જ્યાં જે કહેવા ધારે છે એ વાતને લક્ષમાં લેવી જોઈએ. શાસ્ત્ર તો એ કહેવી છે જે રચાય છે ખરેખર તો વિશિક્ષણતા હોય છે શાસનના જીવોને કેમ લાભ થાય એ રચનામાં વિશિક્ષણતા કામ કરે છે. પણ શુદ્ધોપયોગમાં મુનિરાજ રહી શકતા નથી, આચાર્ય રહી શકતા નથી. એટલે જે શુદ્ધાત્મ સ્વરૂપ છે એને પામવાનો ઉપાય છે એનો બોધ લખાણ કરતા જાય છે. પણ એ તો સ્વરૂપમાં ટકાતું નથી એટલે આપણે પણ એવું જ લેવું જોઈએ. સ્વરૂપમાં ટકવાનો જ બધાનો પ્રયત્ન હોવો જોઈએ. સ્વરૂપને પ્રાપ્ત અનુભવવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્ન કરતા કરતા બીજું થઈ જાવ તે થઈ જાવ, બીજું કરવું છે એમ નથી, બીજું થઈ જાવ તે થઈ જાવ એમ છે. પણ પહેલેથી જ એમ માંડે કે મારે તો આ કરવું છે, ઓલું મારાથી થાય નહીં, મારે તો આ કરવું છે, એને તો બીજું થવાનો અનુભવ થવાનો પ્રશ્ન ને તો આમ જતો નથી એમ છે. સ્વામી કાર્તિકેયાન પરીક્ષા ગાથા 256-261. કેવળ જ્ઞાની સમસ્ત સ્વપર ને જાણે છે, પરને પણ જાણનારું જ્ઞાન છે. તે જ્ઞાન તો નિશ્ચયથી પોતાનું છે, પણ પરને જાણે છે એમ કેમ ભેદ વ્યવહાર છે. કથનની અંદર અપેક્ષા પરની આવી, પરને જાણવાનો ધર્મ નિશ્ચય ધર્મ પોતાનો છે, પણ કેટલાક ધર્મો પર સાપેક્ષ છે, એટલે એ ધર્મને કહેવા જતા પરની અપેક્ષા આવ્યા વિના સ્ત્રીઓની જેમ કે નાસ્તિત્વ ધર્મ છે એ પરની અપેક્ષાથી છે. પરથી આ આત્મા નાસ્તિક છે, સ્વથી અસ્તિ છે ને પરથી નાસ્તિક છે એમ. પરને જાણનારું જ્ઞાન છે, તે જ્ઞાન તો નિશ્ચયથી પોતાનું છે. જ્ઞાન તો પોતાનું છે, જ્ઞાન આત્માનું છે. પરને જાણનારું, પરને નહીં જાણનારનો પ્રશ્ન છે ને, પરને જાણનારું જે જ્ઞાન છે તે જ્ઞાન તો આત્માનું છે. આત્માનું જ્ઞાન હોવા છતાં મને આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, આનું જ્ઞાન થયું, જાણે એનું જ્ઞાન હોય એવું એક કથન આવે છે. એ ઉચ્ચાર છે, એ વ્યવહાર છે, બે વચ્ચેનો એક વ્યવહાર છે કે એને જાણે છે, એને જાણે છે, એને જાણે છે એમ. જ્ઞાન તો આત્માનું છે, પણ પરને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. કેવું તે વ્યવહાર છે, પરિણામનું એ તો એનું નિશ્ચય પરિણામ જ છે. કથન આવ્યું છે પર સંબંધીનું હોવાથી સ્વને જાણવું તે નિશ્ચય છે અને પરને જાણવું તે વ્યવહાર છે એમ કથન એ વ્યવહારના પક્ષમાં જાય છે. એમ કે બે વચ્ચેનો સંબંધ ઉભો થાય છે એટલે એને બે વચ્ચેનો વ્યવહાર ગણવામાં આવે છે. એનો અર્થ એમ ન સમજવો કે જ્ઞાન પરને જાણતું નથી. શું કહે છે સ્વપર પ્રકાશક નો બોલ છે, થોડો વિવાદાસ્પદ થયો આપણે ત્યાં બોલ્યું, કેમ કે વિદવાની અપેક્ષા એ તો પર વિદાતું નથી. આત્મા લાડવાને વિદી શકતો નથી, લાડવાના ગોપણને આત્મા વિદી શકતો નથી, ઇન્દ્રિયની પણ અવસ્થાને પરમાણુની અવસ્થાને વિદી શકતો નથી. તો કહે છે કે તું તો તને તારા પરિણામને વિદે છો, એ સંબંધીના તારા રાગાદીને વિદે છો, એ સંબંધીની ઉપાધિને વિદે છો, દુઃખને વિદે છો અથવા સુખને વિદે છો, જે કલ્પના છે. પણ પરવસ્તુને તું વેદી શકતો, પણ પરવસ્તુને તું જાણી પણ શકતો નથી એમ વાત નથી એ સ્પષ્ટ કરે છે. કે પરને જાણે છે એમ કહેવું કે વ્યવહાર છે, અને વ્યવહાર છે કે જૂઠો છે, ખોટું છે, એવો અર્થ ઉતારીને એમ ન સમજવું કે જ્ઞાન પરને જાણતો નથી. બહુ સ્પષ્ટ કરે પર પદાર્થ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, એને પરનું જાણવું કહેવામાં આવ્યું છે. કેવળ જ્ઞાનમાં લોકાલોક પ્રતિબિંબિત થાય છે, તેથી એમ કહેવાય છે કે લોકાલોકને કેવળ જ્ઞાની જાણે છે અને પછી એમની દિવ્ય ધ્વનિમાં લોકાલોકનું વર્ણન પણ આવે છે. પરને જ્ઞાન જાણતું નથી એવું કોણે જાણ્યું? ચાલો કોઈ એમ કહે કે જ્ઞાન એવું કોને જાય છે? એમાં પરનું જાણવું હોય જ ન હોય, સર્વજ્ઞવાદી જેવો આ તર્ક છે. એક નાસ્તિકે એમ કહ્યું કે આ વિશ્વમાં સર્વજ્ઞ નથી. સર્વજ્ઞની વાત હિંમત છે, સર્વજ્ઞ કોઈ હોય શકે નહીં. ક્યાં ન હોય કે આખા જગતમાં કે ક્યાં અહીંયા અત્યારે નથી, તો કે આખા જગતમાં ક્યાંય નથી, કોઈ કાળે નથી કે કોઈ કાળે નથી, તો ત્રણ કાળ અને ત્રણ લોકમાં સર્વજ્ઞ નથી એમ કોને જાણે? સર્વજ્ઞ હોય એમ જ એ જાણી શકે. ત્રણ કાળ ત્રણ લોકને એક સાથે જાણીને કહેનાર કે એમાં સર્વજ્ઞ નથી, તે પોતે સર્વજ્ઞ થયો. સર્વને જાણીને કહ્યું કે આમાં નથી સર્વજ્ઞ, તો એ તો સર્વજ્ઞ થયો. સર્વજ્ઞ નથી એ વાત કેવી રીતે લાગે? એમ હું પરને જાણતો નથી, હું પરને જાણતો નથી, પણ પરને નથી જાણતો એમાં તો તારું પરનું જાણવું આવ્યું છે. એમાં તો પરને નથી જાણતો એ વાત કેવી રીતે રહી? એ વાત રહી. જ્ઞાન દર્પણમાં પરજ્ઞનું પ્રતિબિંબ પડે છે એને જ પરને જાણ્યું એમ કહેવામાં આવે છે. એ જ પરનું જાણવું છે. પરને જાણવા ઉપયોગ ખેંચાય પરમાં આવે છે. એ જ પરનું જાણવું છે. પરને જાણવા ઉપયોગ ખેંચાય, પરને જાણવા ઉપયોગ લંબાય, ત્યારે એને પરને જાણ્યું. એવું કઈ નિયમ નથી, એવો કોઈ નિયમ નથી. જાણવું નો અર્થ છે કે પર જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જેવો પર પદાર્થ છે એવું જ અહીંયા પ્રતિબિંબ પડે છે જ્ઞાનમાં. એમાં એ પદાર્થનું જાણવું થયું એમ કહેવામાં આવે છે. એનો અર્થ એમ ન સમજવો કે જ્ઞાન પરને જાણતું નથી. જ્ઞાનનો સ્વભાવ નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે. જે સ્વપર પ્રકાશક પણ જ્ઞાનનું છે તે નિશ્ચયથી છે. એ સ્વપર પ્રકાશક પણ કાંઈ વ્યવહારથી નથી, એ કાંઈ વ્યવહારથી નથી, એ તો નિશ્ચય ધર્મ છે. આ વિષય નિયમસારનો શુદ્ધ ઉપયોગ અધિકાર શરૂ કરતા કેટલાક ધવળ વાંચી ને કાઢે છે કે જ્ઞાન ને પરપ્રકાશક પણ છે, દર્શન ને સ્વપ્રકાશક પણ છે, અથવા જ્ઞાન સ્વપ્રકાશક નિશ્ચય છે અને વ્યવહારે પર પ્રકાશક છે, નિશ્ચય સ્વપ્રકાશક નથી. તો કે છે કે નિશ્ચયથી એ સ્વપર પ્રકાશક છે અને વ્યવહારથી એ સ્વપર પ્રકાશક છે. બરોબર, એવું સિદ્ધ કર્યું છે કેટલી ગાથાઓમાં. એ દલીલ લઈને તર્ક આપીને એ અધિકારી એ રીતે શરૂ કર્યો છે. પહેલી જ ગાથામાં બે વાતની સ્થાપના કરી છે. એ તો એવું વચન આવે છે અધ્યાત્મના પ્રકરણમાં, પણ ચારે ત્યારે એવું વચન આવે છે કે ભાઈ તે અનંતકાળથી તને જાણ્યો છે, તારા જ્ઞાનને જાણ્યો છે, પરને તે કદી જાણ્યો નથી. અથવા પર જણાય છે એમાં પર સંબંધીનું તારું જ્ઞાન જણાય છે પણ પર જણાતું નથી, એવું કથન આવે. પણ ત્યાં વેદનની અપેક્ષા લેવી.
બરોબર,
ત્યાં જ્ઞાન વેદાય છે, પણ એમાં પરનું જાણવું થતું નથી એવો સ્વપર પ્રકાશક જે ધર્મ છે એનો નિષેધ કરવો છે એ હેતુથી ત્યાં કથન ચાલતું નથી. પર જણાય છતાં પરનો આશ્રય ન લેવાય એવી કોઈ રીત છે કામ કરવાની અંદરમાં, એ વાત ત્યાં બતાવી છે.
બરોબર,
કે પર જણાય છતાં પર સંબંધીનું જ્ઞાન વિશેષ તિરોભૂત કેમ થાય, અને સ્વવેદન આવિર્ભૂત કેમ થાય એ વાત કહેવા માટે એમ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે ગુરુદેવ ના પ્રવચન માંથી એ વાત મળે કે જો તું તારા આત્માને જાણે છો, પરને તું જાણતો જ નથી, ભૂલી જાય તું પરને જાણતો હોય, પરને તે જાણ્યું જ નથી, ત્રણ કાળમાં પરને જાણ્યું નથી, તે તારા આત્માને જ જાણ્યો છે પણ તે લક્ષ આપ્યું નથી એમ કે. પણ ત્યાં જો પરને જાણતો નથી તો પરાશ્રય થાય છે કેવી રીતે? જો પરને જાણતો નથી તો પરાશ્રય થાય નહીં, અને પરાશ્રય થાય છે એ છોડાવવા માટે તો આ વાત ચાલે છે કે તું પરને જાણતો નથી. તું પરને જાણતો નથી શું કરવા કે છે? કે પરનો આશ્રય છોડાવવો છે. તો પરનો આશ્રય તે કેમ કર્યો? પરને જાણ્યા વિના પરનો આશ્રય કર્યો એ તો બનવાનું નથી. ત્યાં હેતુ શું છે? કથનનો ભાવ અને આશય શું છે એ સમજ્યા વિના સીધો એના પર પ્રકાશક ધર્મનો જો નિષેધ કરવામાં આવે તો એ વાત કલ્પનાથી ઊભી થાય છે. એવી વાત કલ્પના ચડી જાય એમાં જે યથાર્થતા આવી વિના બોલે કઈ કલ્પિત વિચાર થઈ જાય કે નહીં પર મેં તો જ્ઞાન જાણતું જ નથી તો એ ગડબડ થયા વિના કેમ કે પછી એમ જાણે કે પરને જાણવામાં મિથ્યાત્વ થાય છે અને સ્વને જાણવામાં સમ્યક્ત્વ થાય છે. એમ નથી, પરમાં અભેદતા સાધતા પરને જાણવાની કાળે પરની અભેદતા સાધતા મિથ્યાત્વ થાય છે. જો પરને જાણતા મિથ્યાત્વ થાય તો કેવળ જ્ઞાનીને તો સૌથી મોટું મિથ્યાત્વ થાય, પણ અજ્ઞાની જીવ પરને જાણતા પરની સાથે અભેદપણું કરી નાખે છે અને સ્વને જાણવાનું ચૂકી જાય છે એટલે એને મિથ્યાત્વ કહેવામાં આવે છે. અને જ્ઞાની તો પોતાના વર્તમાન જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવ તરફ વળીને જાણે છે. કહ્યું ને જ્ઞેયને કેવી રીતે જાણે છે કે પોતાના જ્ઞાન સામાન્ય જ્ઞાન સ્વભાવ તરફ વળીને એ જ્ઞેયને જાણે છે. તો ઉપરનો બોલાવી ગયો એટલે એની પરને જાણવાની રીતે જુદી છે. તેમ છતાં ઉપયોગ પર તરફ જેટલો જાય છે પર સત્તાવલંબનશીલ ઉપયોગને ત્યાં એ પોતે નિષેધે છે. છતાં એટલું તો સ્વભાવમાં રહીને વિતરાગ ભાવે કેવળ જ્ઞાન જેમ સર્વદ્રવ્ય પર્યાયને જાણે એવી રીતે જાણતા તો કઈ દોષ આવતો નથી. એટલે જાણવું જાણવું એમાં ફેર છે. વિતરાગ ભાવે સ્વરૂપમાં સ્થિર રહેતા અનિજ્ઞેયનું જાણવું અથવા સાધક દશામાં સ્વ જ્ઞાન સામાન્યમાં વળીને જાણવું તો એટલો અસ્થિરતાનો પરસન્મુખતાનો દોષ ત્યાં, મિથ્યાત્વનો દોષ ત્યાં નહીં. અને પરાશ્રય કરીને જાણવું, પરાશ્રય પૂર્વક પરને જાણવું એમ ત્રણ પ્રકારે જાણવું થાય છે. મિથ્યા દ્રષ્ટિ મિથ્યા ભાવે પરને જાણે એમાં સ્વનો આશ્રય છૂટીને અથવા નહીં કરીને એકાંતે પરાશ્રય બુદ્ધિથી પરને જાણી રહ્યો છે. જ્ઞાની વર્તમાન જ્ઞાન સામાન્ય સ્વભાવ તરફ વળીને જાણે છે માત્ર અસ્થિરતા પર. અને કોઈ વાર તો સ્વરૂપમાં સ્થિર રહીને પણ જાણે છે. જેમ કે સ્વરૂપમાં સ્થિર થયા જ્ઞાની તો ત્યાં કોઈ પર નથી એવું જ્ઞાન સહજ વર્તે છે. એકનું સ્વચ્છ છે, આત્મદ્રવ્ય છે. પરના નાસ્તિત્વનું જ્ઞાન એ પણ પરનું જ જ્ઞાન છે. પરની નાસ્તિનું જ્ઞાન એ પણ એમાં પર નથી એવો વિકલ્પ નથી છતાં જ્ઞાન છે. વિકલ્પ નહીં હોવા છતાં જ્ઞાન તો છે કે આમાં પર નથી, એકલું સ્વચ્છ છે, સ્વમાં તો એકલું સ્વચ્છ છે, તો એ પણ પરનું જાણવું થયું. વિતરાગ ભાવે સ્વરૂપ સ્થિરતામાં જાણવું થયું, કેવળ જ્ઞાન એને સંપૂર્ણ સ્થિરતામાં જાણવું થયું.
બરોબર,
એમ પરના પરનું જાણવું એમાં ત્રણ ભેદ છે, એ ત્રણ પ્રકાર ઉભા થાય છે. નહીં જાણવાનો તો પ્રશ્ન જ નથી, પણ જાણવામાં ત્રણ પ્રકાર છે. એનું વિષયમાં ઊંડા ઉતરે તો ઘણું ભર્યું છે. તેથી એમ કહ્યું કે જ્ઞાન પરને જાણે છે એમ કહેવું તે વ્યવહાર હોવા છતાં સ્વપર પ્રકાશક પણ કઈ વ્યવહાર થી નથી. સ્વપર પ્રકાશક પણ તો આત્માને નિશ્ચયથી જ્ઞાન થી અને દર્શન થી બંને થી. એ 772 મો બોલ છે. સ્વપર પ્રકાશક પણ સ્પષ્ટ છે, અપેક્ષા લઈને સ્પષ્ટતા કરી છે કે જ્યાં જ્ઞાન પરને જાણે છે તે વ્યવહારે જાણે છે એમ કહીએ છીએ, ત્યાં પણ નિશ્ચય સ્વને જાણે છે ને વ્યવહારે પરને જાણે છે એમ કહીએ છીએ, ત્યાં પણ સ્વપર પ્રકાશક પણ નિશ્ચય થી છે, સ્વપર પ્રકાશક પણ વ્યવહાર થી નથી.
બરોબર,
એ સ્પષ્ટ કર્યું છે. ટુ ધી પોઈન્ટ ઉત્તર છે. સ્વપર પ્રકાશ નું બોલ હસ્તાક્ષર માં પણ આવે છે. ના, એ એમાંથી એની અપેક્ષા.
18મો બોલ 8.
આત્માનું જ્ઞાન સ્વપર પ્રકાશક હોવાથી તેના અનુભવના કાળમાં પણ તે ભાવ, તે જ્ઞાન સ્વરૂપ જ્ઞાનને પણ પ્રકાશે છે અને આનંદને પણ પ્રકાશે છે. જ્ઞાન જ્ઞાનને પણ જાણે છે, વેદે છે, આનંદને પણ જાણે છે ને વેદે છે. તેથી તેને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવાય છે. આ નિશ્ચયથી સ્વપર મૂળ શાસ્ત્ર માં આ વિષય છે. ભવાંતર ની ગતિ થાય છે. નાની ના પરિણામ ની ગતિ આત્મા પ્રત્યે છે. તેથી નિર્વાણ ને પ્રાપ્ત થાય છે. સંસારી જીવની, અજ્ઞાની જીવની ગતિ પર પદાર્થ ને રાગ પ્રત્યે છે, એટલે એને ચાર ગતિ નું પરિભ્રમણ થાય છે. જ્ઞાન ના તો કેટલાય બોલ છે, કેમ કે જ્ઞાન પ્રધાન છે ને. કેટલાય જ્ઞાન ના બોલો છે. ઉપલબ્ધ જ્ઞાન નો વિષય 723-24 માં આપણે એક વાર આવી ગયા છે. અને પર પ્રકાશક સ્વભાવ નિશ્ચય થી છે એ 886 છે. 886 માંથી ફરીને
આઠસો છ્યાસી
ભગવાન 244 કોઈ એમ કહે કે આત્માને જાણી શકાય નહીં અથવા સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિની કોઈને ખબર પડે નહીં અથવા ભવી અભવીની ખબર પડે નહીં તો તેને જ્ઞાનના સામર્થ્યની ખબર નથી. જ્ઞાન સ્વપર પ્રકાશક છે, અહીંથી થમી ગયો. બીજાનો આત્મા ભવી અભવી છે એમ ક્યાંથી ખબર પડી? પર પ્રકાશક પણ એમ આ મિથ્યા દ્રષ્ટિ છે ને આ સમ્યક દ્રષ્ટિ છે એમ કેમ ખબર પડી? આ કુદેવ છે ને આ વિતરાગ દેવ સુદેવ છે એમ કેમ ખબર પડે? આ સુશાસ્ત્ર છે ને આ કુશાસ્ત્ર છે કેમ ખબર પડે? તે આત્માને ને પરને ન જાણે એમ બને નહીં. પોતાના જ્ઞાનના સામર્થ્યનો ભરોસો એને નથી. લબ્ધિના અધિકારમાં વાત લીધી છે, એમાં કહેલ છે કે 14 પૂર્વનું જ્ઞાન જેને છે એવા જ્ઞાની જે ન્યાય કાઢે એવો ન્યાય સમ્યક દ્રષ્ટિ કાઢે ચોથે ગુણ સ્થાને, એટલું સામર્થ્ય. તેથી જ્ઞાનીની દ્રવ્યલિંગીનું અન્યથા પણ ભાસી શકે છે. ચોથે ગુણ સ્થાને જ્ઞાની હોય તો પણ આ મુનિ દ્રવલિંગી છે ને આ ભાવલિંગી છે એવો ભેદ જ્ઞાની સમજી શકે છે? ન સમજી શકે એ વાત છે
નહીં.
પરને ન જાણે તો કેવી રીતે નક્કી થાય? કોઈ વાત જ નક્કી ન થાય. ભેદ ને ઉપાધિ કાંઈ નક્કી નહીં થાય. તો જેટલો વિષય છે એ બધો તો સામા પદાર્થને બરાબર જાણે છે. કેવળ જ્ઞાનમાં તો એવો 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 એક વિશેષણ લાગ્યું છે કેવળ જ્ઞાનને, કે આપનું હે પરમાત્મા વિનેન્દ્ર, આપનું કેવળ જ્ઞાન તો ત્રણ લોકમાં વ્યાપેલું છે. શું કે?
ત્રણ લોકમાં વ્યાપેલું.
કેવળ જ્ઞાન તો સ્વક્ષેત્ર સિવાય વ્યાપે નહીં. પોતાના અસંખ્ય પ્રદેશ સિવાય એનું વ્યાપવું બનતું નથી. છતાં આપ તો વિભુ છો, મહાન વિભુ છો, એના ઉપર ત્યાં ની મત ઉભો થયો. ઘાસ ચાસ ની પાસ પણ વિશ્વપતિ નો વાસ, બધે ભગવાન તારે કૃત પરમ બ્રહ્મ છે ક્રમાંક, એનાથી ઉભું થયું. પણ ખરેખર એ વિભુ જે વિશેષણ આપ્યું ભગવાનને, એ કેવળ જ્ઞાન બધું જાણે છે. એ જાણે છે એટલું માત્ર નો લીધો, વ્યાપીને જાણે છે એવું કહી દીધું. વ્યાપે છે કે એમ તો વ્યાપતું નથી, પણ વ્યાપીને જાણે તો જેટલું જાણે એટલું જાણે છે એમ કે છે.
બરોબર.
જેમ કે એક પરમાણુ ને અનંત ગુણધર્મ છે. ક્યાંથી જાણ્યું કે જ્ઞાને? એમાં વ્યાપીને જાણ્યું. શું? જ્ઞાનના સામર્થ્યની લોકોને ખબર નથી. અજ્ઞાનીના સામર્થ્ય ઉઘાડમાં પણ આ વાતલા આટલી મોટી શોધખોળ થાય છે. જ્ઞાનના સામર્થ જેને જ્ઞાન સ્વભાવથી નિર્મળ પ્રગટે એની શું વાત થાય? અને એમાં તે હજી તો લોકોને સમજવું કઠણ પડે એવું છે. અજ્ઞાનીના જ્ઞાનમાં કેવા પ્રકાર પડે છે કે એક ચીજ જોવે મંગલની વનસ્પતિ અને એને એમ ખબર પડે કે આ વનસ્પતિમાં આવો ગુણ છે અને અહીંયા વાપરવી જોઈએ. ઠીક. પ્રયોગ કર્યા પહેલા પ્રયોગ કરીને તો સૌ નક્કી કરે, પણ પ્રયોગ તો ક્યારે કરે? કે દેખાણ હોય તો પ્રયોગ કરે ને, કાંઈક દેખાણ હોય તો પ્રયોગ કરે ને. તો જ્ઞાન જાણે અંદર સંસ્કૃત ઉતરી જતું હોય એવું જાણે છે. કેવળ જ્ઞાનની શું વાત કરવી? અજાણ્યો પદાર્થ હોય પણ નક્કી કરે, જ્ઞાન નક્કી કરી લે કે આ પદાર્થમાં આવો ગુણ છે, આ પદાર્થમાં આવો ગુણ હોવાથી એનો અહીંયા ઉપયોગ આવો થઈ શકે. ક્યાંથી નક્કી કર્યું? એ પદાર્થ તો જાણતો નથી. જાણે છે આત્મા નામનો પદાર્થ કે જેનામાં જ્ઞાન છે, એના એમાં પ્રવેશ્યા વિના, એને સ્પર્શ્યા વિના એના ગુણધર્મને કેમ નક્કી કર્યા?
ભૂલ પડવાનો પ્રશ્ન શું હોય છે? સર્વ વિશુદ્ધ થયું એવું જે કેવળ જ્ઞાન, એમાં તો ભૂલ પડવાનો પ્રશ્ન રહેતો નથી. કેવી લબ્ધિ પ્રગટે છે એમ કહે. ચોથા ગુણ સ્થાને જ્યાં આત્માને સ્પર્શો અને સ્પર્શીને વિધિને જ્યાં અનુભવ કર્યો ત્યાં કહે છે કે 14 પૂર્વની નો જ્ઞાતા હોય અને જેવો ન્યાય કાઢે એવો ન્યાય આ કાઢે 14 પૂર્વ વાંચ્યા વિના. ઠીક, 14 પૂર્વનું એટલે 12 અંગનો, 12 અંગ, 11 અંગ ને 14 પૂર્વ એટલે 12 અંગ આવી ગયું. 12 અંગ વાંચ્યા વિના, 12 અંગ માંથી જેવો ન્યાય 12 અંગ ના ભણતર વાળો કાઢે એવો આ વગર ભણતરે કાઢે એવો જ ન્યાય કાઢે.
બરોબર,
ત્યાંથી નક્કી કર્યું. આ જીવ ભવી છે, આ જીવ અભવી છે, ક્યાંથી નક્કી કર્યું? આ મિથ્યા દ્રષ્ટિ છે, ભલે દ્રવલિંગ ધારણ કર્યું છે, નિર્વિચાર પંચ મહાવ્રત 28 મૂળ ગુણ નું પાલન કરે છે, છતાં સમ્યક દ્રષ્ટિ નથી, ક્યાંથી નક્કી કર્યું? જાણે કે જ્ઞાન ઉતરી ગયું, યા વ્યાપી ગયું, જાણે કેવળ જ્ઞાન નું તો કોઈ અચિંત્ય સામર્થ છે, જેને ચિંતનમાં લેવું મુશ્કેલ છે એવું અચિંત્ય સામર્થ છે. એ કોઈ ચીજ, કોઈ ગુણ, કોઈ ધર્મ, કોઈ અંશ ક્યાંય જાણવું બાકી ન રહે, છતાં જેને જાણવાનો વિકલ્પ નહીં ને જાણે, કાંઈ જાણવાનો વિકલ્પ નહીં છતાં આટલું જાણે. આ જુઓ કેવો વિષય છે કે જેણે સર્વ જાણવાની ઈચ્છા બંધ કરી દીધી અને એક સ્વરૂપને, એના જાણવું ને સ્વરૂપને વેદવું એવી એકાગ્રતામાં આવ્યા ત્યાં જ્ઞાન ફાટ્યું અંદરથી, કેવળ જ્ઞાનમાં કાંઈ જાણવું બાકી ન રહ્યું. તો એ કહ્યું કે એકમ જાણી છો સબ્બમ જાણી, એકને જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. અને શ્રીમદજીએ ત્યાં સુધી કહ્યું કે જે આત્માને જાણ્યા વિના સર્વને જગતને જાણવા ચાહે છે તે બંધનમાં પડે છે. તો જ્ઞાન કરવા જાય છે ને કે જ્ઞાન કરવા જાતા એ બંધનમાં બંધાય છે, તે જીવ જ્ઞાન વધારવાને બદલે બંધાય છે. તેથી એવો ઉપદેશ કર્યો કે સર્વપ્રથમ આત્માને જાણવું, પછી બીજું બધું જાણવું. તું કોણ છો, તું કેવો છો, તારી મર્યાદાઓ કેટલી છે એ નક્કી કર્યા વિના કોઈ બીજું કાંઈ પણ કાર્ય, એક પણ તારું કાંઈ સાચું થાય કે સરળું થાય એ વાતમાં કાંઈ માલ નહીં. એ રીતે અહીંયા સ્વપ્ર પ્રકાશકના વિષયને બહુ ટૂંકામાં પણ એકદમ સ્પષ્ટ કર્યો. હાજી 733 આત્માના સ્વભાવને પકડીને તેમાં જે એકાગ્ર થયું તે જ્ઞાનનો જ મહિમા છે. શાસ્ત્રમાં જ્ઞાનનો મહિમા કર્યો છે પણ તે ઉઘાડ જ્ઞાનનો નહીં. શાસ્ત્રમાં જ્ઞાનનો મહિમા જરૂર આવે છે પણ તે ઉઘાડ જ્ઞાન ન નહીં એમ કહેવું છે. આ બોલ પણ એ જ ગાથાઓ ઉપરના પ્રવચનમાંથી છે, 256 અને 261. કે આત્માના સ્વભાવને પકડીને તેમાં જે એકાગ્ર થયું તે જ્ઞાનનો જ મહિમા છે. અધૂરા જ્ઞાનનો એવો જ ખંડ ખંડ સ્વભાવ છે કે જેટલો ઘર હોય તેટલો પૂરેપૂરો ઉપયોગ કદી થાય નહીં. છદ્મસ્થને ઉઘાડ હોય એનો પૂરો ઉપયોગ ન થાય એમ કહે છે. અધૂરા જ્ઞાનનો એટલે છદ્મસ્થ જીવને એવો એનો ખંડ ખંડ અપૂર્ણ સ્વભાવ છે કે એને જેટલો ઉઘાડ હોય જેટલું જાણવું થાય એટલો ઉપયોગ ન થાય. જેમ કે કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રકૃતિ અને અનંતાનયોનું જ્ઞાન છે. કેટલું
અનંતાનયો
એક સ્વરૂપ જ્ઞાનીને અનંતનયોનું જ્ઞાન થઈ ગયું. નહીં કેટલા કે અનંતા એને ઉપયોગ બધો થાય. ઉપયોગ તો એને કેટલાક નયનો થાય. કેટલું જાણવું બને બધું જાણવું બને અથવા જેટલો ઉઘાડ હોય એટલે ઉઘાડ એટલે અહીંયા જાણવાની શક્તિ એને લબ્ધિ કીધી છે. જાણવાની શક્તિને લબ્ધિ કીધી છે. ઉઘાડને જ્ઞાનની લબ્ધિ કહેવામાં આવે છે. તો જેટલી છદ્મસ્થને લબ્ધિ હોય એટલો પૂરેપૂરો એનો ઉપયોગ ન થાય. કેવળ જ્ઞાન પરિપૂર્ણ છે તેમાં લબ્ધ ને ઉપયોગ એવા ભેદ નથી. એને તો ઉપયોગ જ પૂરેપૂરો છે. એમાં લબ્ધ કે લબ્ધિ નો કોઈ પ્રશ્ન રહેતો નથી. હા, એમાં તો લબ્ધ નથી. અને લબ્ધિ તો ત્યાં પ્રગટ છે. કેવળ જ્ઞાન ની જે લબ્ધિ એટલે પ્રાપ્તિ તો ત્યાં પ્રગટ છે. ત્યાં કોઈ ઉપયોગ ને લબ્ધ એવો વિષય ત્યાં રહેતો નથી. જેટલો ઉપયોગ છે એમાં બધું જાણવું થાય છે. અથવા જે જ્ઞાનનું સામર્થ્ય છે એ કેવળ જ્ઞાનમાં પૂરેપૂરું વ્યક્ત થાય છે. કોઈ અધૂરું વ્યક્ત થાય છે એમ બધું હૃદય. જ્યારે છદ્મસ્થને જેટલો ઉઘાડ હોય તેટલો પૂરેપૂરો ઉપયોગ કદી થાય નહીં. કેટલું કેમ જેમ રહે છે પૂરો ઉપયોગ થતો નથી. થોડો સૂક્ષ્મ લીધો થતો એવી ઘણી વાતો એમના શુદ્ધ જ્ઞાન માંથી બહાર આવી ગઈ છે. કેવી રીતે સમજાવે? છદ્મસ્થ જીવ જેટલી શક્તિ જ્ઞાન ની લઈને આવ્યો છે એમાંથી અમુક જ ઉપયોગ થાય છે. બધો ઉપયોગ થતો નથી. આવું છે
ભગવાન જય પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ જય વિજ્ઞાન કીર્તિ નંબર.